एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 28 गोटलानी फिलसोफी लेखक बकुल त्रिपाठी। घना बालोद्यानना दर्पण गृहों में मन बहलावा माटे जात जातना अरीसाओ गोठवायेला होय छे। एनी बहिर्गोळ के अंतर्गोळ सपाटी पर वाँका चूका जाड़ा पातळा झीलाता प्रतिबिंबों આપણને હસતા કરી મૂકે છે। આપણું જ રૂપ અડવિતરૂ બનાવીને આપણું કેવું ધ્યાન ખેંચે છે। જગતના હાસ્યકારોએ આ જ રીતે આપણા અડવિતરણા રૂપોથી આપણને બહેલાવ્યા છે, આપણને નવેસરથી આપણી પોતાની તરફ જોતા કર્યા છે। ગુજરાતી હાસ્ય સાહિત્યનું નામ લો એટલે પહેલા સ્મરણમાં આવે જ્યોતિન્દ્ર દવે, એમ તો મધ્યકાલીન મહાકવિ પ્રેમાનંદ કે અર્વાચીન દલપતરામ, રમણભાઈ નીલકંઠ, આ બધાનું હાસ્ય વખણાયેલું નહોતું એવું નથી, પણ જ્યોતિન્દ્ર દવેએ હાસ્યને પૂરા સાહિત્યની કોટીએ મૂક્યું। અને હવે જ્યોતિન્દ્ર દવે પછી એ કોઈનું નામ લેવાનું હોય તો ઘણા નામોની વચ્ચે એક નામ જુદું તરી આવે અને તે છે બકુલ ત્રિપાઠીનું। જ્યોતિન્દ્ર દવેની જેમ બકુલ ત્રિપાઠી પણ આજે હાસ્યનો પર્યાય બની ગયા છે। આજના બીજા કોઈ પણ હાસ્યલેખકને હાસ્યલેખક સિવાય બીજા કશાકથી પણ ઓળખાવાશે, પણ બકુલ ત્રિપાઠીની ઓળખ એ સિવાયની હોઈ શકે નહીં। આસપાસ બનતી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક કે રાજકીય ઘટનાઓને તેઓ વર્ષોથી ગુજરાતના દૈનિકોમાં એમની હાસ્ય ફૂંકથી વાચકોને સવારની સંજીવની આપતા રહ્યા છે। પણ એમનું હાસ્ય દૈનિકો પૂરતું મર્યાદિત હોત તો દૈનિકો સાથે સીધું પસ્તીમાં ગયું હોત। દૈનિકોની પાર જઈને એમણે હાસ્યલેખો ઉપરાંત વિવિધ શૈલીએ કેટલાક હાસ્ય નિબંધો પણ રચ્યા છે। અનેક સાહિત્યિક સામાયિકોમાં એ પ્રગટ થતા રહ્યા છે અને સચરાચરમાંથી માંડી હિંડોળો ઝાકમજોળ જેવા પુસ્તકોમાં એ સંગ્રહાયા છે। હિંડોળો ઝાકમજોળ 1992માં પ્રકાશિત થયો, એમના હાસ્ય નિબંધોનો યશસ્વી ગ્રંથ છે। એકલું હાસ્ય લેખન કે એકલું નિબંધ લેખન પ્રમાણમાં સહેલું છે, પણ લેખનને હાસ્ય નિબંધ તરફ વાળવાનું કામ અર્થકામ છે। એમાંય હાસ્ય નિબંધોને લલિત નિબંધની જેમ સાહિત્યની નજીક લઈ જવાનું કામ વળી એથી અઘરું છે। બકુલ ત્રિપાઠીએ હાસ્યને લલિત બનાવવાનું કે લલિતને હાસ્ય તરફ દોરવાનું કપરું કામ કર્યું છે। કોઈ પણ જાતના આયોજન વગર હાસ્ય કેન્દ્રિત લખાણ થઈ શકે છે, પણ હાસ્ય નિબંધ માટે એક પ્રકારનું આયોજન અને એક પ્રકારની શિસ્ત જોઈએ, તો વળી હાસ્યને લલિત કે લલિતને હાસ્ય સુધી પહોંચાડવા માટે લેખકની પાસે વિશેષ પ્રકારની સાહિત્યિક સૂઝ અને સંવેદના જોઈએ। હિંડોળો ઝાકમઝોળમાં લેખકે હાસ્યને, પોતાને, નિબંધને અને સાહિત્યને એમ ચારેયને સંડોવ્યા છે। લેખક લાગણીશીલ બન્યા છે, પણ લાગણી વેડાથી ગદગદ બન્યા નથી। તેઓ સંપૂર્ણ આશાવાદી થવાની શક્યતા અંગે નિરાશાવાદી છે, અને સંપૂર્ણ નિરાશાવાદી થવા જેવી જિંદગી નથી જ એવું માનીને મનુષ્યની કોઈ પણ સ્થિતિ પર હસી લે છે। એમની પાસે જગતને જોવાની એક વાંકી દ્રષ્ટિ છે, પણ સાથે એ વાંકી દ્રષ્ટિને પ્રગટ કરતો સંભાવ શીલ અવાજ છે। આ બધાથી પર દ્રષ્ટિ, અવાજ અને ભાષા ત્રણેને સમતુલ રીતે બાંધી લેનારી સંયોજન શક્તિ છે। આથી હિંડોળો ઝાકમઝોળના લલિત હાસ્ય નિબંધો દરરોજના આપણા જાણીતા જગતનો બહુ જુદી રીતે આસ્વાદ કરાવે છે। જીવતા થતા ચરિત્રો, સંવાદથી ઊભા થતા નાના નાના નાટકો, વર્તનની અસંગતતાઓની રજૂ થતી દિલચસ્પ ભંગીઓ અને ભાષાના પ્રગટ થતા નિરનિરાળા રૂપો, આ બધાથી ભરપૂર કેટલાક નિબંધોને કારણે આ ગ્રંથ મૂલ્યવાન બન્યો છે। એમનો ગોટલાની ફિલસૂફી હાસ્ય નિબંધ જ લો। લેખક કહે કે કેરી ક્ષણિક છે અને ગોટલો ચિરંજીવ છે। ત્યાં આપણું કેરી અંગેનું જ્ઞાન તદ્દન બદલાઈ જાય છે। ભારતની આધ્યાત્મિક ફિલસૂફીની ઠેકડીની ભોંય પર મુકાયેલું આવું વાક્ય ખડું કરીને લેખક પછી આપણી નાગરિક તરીકેની ગંદી હરકતોને અડફેટમાં લે છે। ઉનાળાની ઋતુમાં રસ્તાઓમાં, ફૂટપાથો પર, ગલીને નાકે શેરીને ખૂણે ઠેર ઠેર ગોટલા દેખાય છે. ક્યાંક ક્યાંક ગોટલા જોડે ગાયો હોય છે, ક્યાંક ગાયોની રાહ જોતા ગોટલા પડ્યા હોય છે. કેટલાક નાના ગામડા એવા છે કે જ્યાં ગાયો છે પણ એને માટે ગોટલા નથી. મુંબઈમાં ઘણા એવા પરા છે કે જ્યાં ગોટલા છે પણ ગાયો નથી. ગોટલો ચૂસવાની કલાને લેખકે નમૂનેદાર ઢંગથી અલંકાર સાથે આપણી આગળ રજૂ કરી છે. ગોટલો અવકાશયાનની જેમ શટ દઈને છટકીને અન્યના ખોળામાં, અન્યની રકાબીમાં, ટેબલની વચ્ચે, પાણિયારાના માટલા પર, સામે બેઠેલાના નાક પર લેન્ડ થઈ જાય છે. આ પછી ગોટલા ઉપરથી લેખક આજની સંસ્કૃતિ પર છટકે છે. હમણાં તો એક અત્યંત આઘાતજનક સમાચાર વાંચ્યા. મધ્યપ્રદેશની લેબોરેટરીમાં તદ્દન બી વિનાના સંતરા લગભગ તૈયાર થઈ ગયા છે. શું થવા બેઠું છે આપણી સંસ્કૃતિનું? બી વિનાની નારંગીની પેશી આવી એમાં મજા હશે? એ તો ટીનમાં નારંગીનો રસ આવે જ છે ને. આ ટીનની સંસ્કૃતિ સામે લેખકનો મરમાળો વિરોધ સૂર જુઓ. અમને અમારી બી સાથેની નારંગી ખાવા દો. કેળાની છાલ કમળની પાંદડીઓના આકારે ઉતારવી એમાં આનંદ છે. નારંગીની છાલ સહેજ ઉતારી એમાંની પેશી કાઢી એના મધ્યભાગથી પેલો કેન્દ્રવર્તી તંતુ કાઢી નાખવો અને પછી એક છેડેથી દાંત વડે છિદ્ર પાડી પેશીમાંથી રસ ચૂસવો. બિયાં મોંમાં ન આવે ને રસ ચૂસાય. આ પછી લેખક ધીમે રહીને ઉમેરે છે કે તમને મુબારક તમારા ટીન્સ, અમને મુબારક અમારી બિયાવાળી પ્રાણપ્યારી સુગંધી નારંગી. વાક્યના અંતભાગમાં પ્રાસની નજીક જઈ લેખક જે મજાક સાથે લાડ કરે છે એ નોંધવા જેવું છે. હાસ્ય નિબંધને અંતે લેખકનો અવાજ સૂત્રાત્મક બની એક ધારદાર સત્ય પર પહોંચે છે. સૌંદર્ય લુપ્ત બનતા જઈએ છીએ આપણે, અને સૌંદર્ય મુગ્ધ બનવાની સાહજિક કળા વિસરતા જઈએ છીએ આપણે. સૌંદર્ય મુગ્ધ થવાની અથવા તો સૌંદર્યથી મુગ્ધ થવાની નિરોગી ક્રિયા અને સૌંદર્યથી લુપ્ધ થવાની રુગ્ણ લાલસાનો વિરોધ અહીં તીવ્ર બન્યો છે. લેખકે આ પુસ્તકમાં આભાર માનવાની, ખબર પૂછવાની, આત્મપ્રશંસા કરવાની, ઓળખાણ કેળવવાની, ટાલ પાડવાની, ચા પીવાની, અફવાઓ ફેલાવવાની, મનુષ્યની સહજ ક્રિયાઓમાંથી હાસ્યનો સુઘટ વણાટ ઊભો કર્યો છે.